સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ, કાર્યક્રમ નંબર 181, પ્રસારણ તારીખ 19 ઓગસ્ટ 2010. મેઘરાજાને હવે ખમૈયા કરવા વિનંતી કરી રહેલા મારા ખેડૂત ભાઈઓ બહેનોને આજે પરશાભાઈ અને ડોક્ટર પરાશરાજી સાથે નમસ્કાર.
ઉમાબુન, આમ તો એવું કહેવાય છે કે શ્રાવણના શરવડા એટલે કે ઝાપતા હોય, પણ આ તો મારો વાલો જણ બે ચાર વરાનું હંગાતે વરસવાનું હોય ને એમ જપતો જ નહીં. ખેતરમાં કશું કામ કરવા જવું શી રીતે, ઓમ કરવું શું?
પાશા ભાઈ, એટલે જ તો આજે સલાહ લેવા જ આપણે ગુરુજીને તસદી આપી છે અને અહીં ચોતરે બોલાવ્યા છે.
તો હવે બીજી કશી વાત નહીં કરવી હો ભાઈ. DSC અને સજ્જતા સંઘ વતી અને બધો ખેડૂત ભાઈઓ બુનો વતી ડાક્ટર સાહેબ ને નમસ્તે કહી દો એટલે હું સવાલો પૂછવા માંડું. હેડો,
હા હા, એમ જ કરીએ. હા પરાશરા સાહેબ, અમારા બધા વતી નમસ્કાર.
નમસ્કાર ઉમાબેન, તમને, પશાભાઈ અને તમામ ખેડૂત મિત્રોને.
સાહેબ, શંકરભાઈએ બે દાડા પહેલો મન કહ્યું કે હજી આવતા ગુરુવાર સુધી વરસાદ આયા જ કરશી એવું વાતાવરણ છે, તો ઈમાં ખેડૂતોએ શું કરવું જોઈએ કહો સાહેબ?
હવે પશાભાઈ, આમ હિંમત હારી દેવાથી કામ નહીં ચાલે. એક વાત આ નોંધી લો તમે અને દરેક ખેડૂત મિત્રોને કહેવાનું કે આ કુદરત તરફથી ક્યારેક વધારે વરસાદ પડી જાય તો એમાં ગભરાઈ જવાથી કઈ કામ નથી થવાનું. અને જ્યાં શક્ય હોય, જે ખેતરોની અંદર કે વાડી કે ગમે ત્યાં પાણી ભરાઈ જવાની શક્યતા હોય અથવા તો ભરાઈ ગયું હોય, તો ત્યાં પાણી વધારે રોકાય નહીં અને તાત્કાલિક નિકાલ થઈ જાય એવી વ્યવસ્થા કરવી જોઈએ આપણે. અને જયારે પણ ચાન્સ મળે અંદર બેલી કે કરબ ચાલે એવી પરિસ્થિતિ ના હોય ખેતરમાં, તો પણ ઘાસ કાઢવાની ઉતાવળ રાખવી પડશે. આવી પરિસ્થિતિમાં નિંદામણને તરત નિયંત્રણમાં રાખવું પડશે. હાથ નિંદામણ છેલી બાકી એમ ન થઈ શકે ને પહોંચી ન વળાયો તો નિંદામણનાશક દવાઓનો ઉપયોગ કરી શકાય. કપાસ જેવા પાકમાં બે લાઈન વચ્ચે નિંદામણનાશક દવાઓથી પણ આવા સંજોગોમાં નિંદામણ દૂર કરવાનો ઘણા ખેડૂતો કામ કરતા હોય છે, જેથી ઓછા સમયની અંદર વધારે વિસ્તારમાં આપણે કામ કરી શકીએ. કારણ કે વરસાદ ચાલુ રહે, ઝાપટા પડ્યા રહે ને આપણે હાથી હાલે અને એની રાહ જોઈએ અને ઘાસ રોજે રોજ મોટું થતું જાય અને પાક બેસતો જાય અને ઘાસ ઊંચું થતું જાય, આ પરિસ્થિતિથી બચવા માટે આપણે ખાસ નિંદામણ ઉપર અત્યારે ભાર મૂકવો જોઈએ. હવે આમાં કઈ દવા છાંટવી ને કેટલી છાંટવી એ પણ આપણે કહી દઈએ ખેડૂત મિત્રોને. બે જાતની દવાઓમાં છાંટી શકાય, ઉભા ઘાસને મારવા માટે અને બે લાઈન વચ્ચે છાંટવા માટે. એમાં એક દવા આવે છે પેરાકોટ ડાયક્લોરાઇડ ટેકનિકલ વાળી, એ 1 લિટર 1 એકર માટે જોઈએ અને એક પંપની અંદર લગભગ 80-100 ml દવા નાખવી પડે, એટલે કે 1 એકરમાં 10 પંપ થશે. અને એને હુડ લગાવીને, નોઝલ ઉપર હુડ લગાવીને બે લાઈન વચ્ચે જ છાંટવાની છે, જેથી કરીને પાક ઉપર ઉડે નહીં દવા અને ઘાસ ઉપર જ દવા પડે એટલા માટે. અને પવન વધારે ન હોય ત્યારે જ દવા છાંટવાની છે. અને થોડું કોરું નીકળે ને આપણને એમ લાગે કે અત્યારે વાદળા નથી, એટલીસ્ટ 2-3 કલાક વરસાદ નહીં પડે એવા સમય જ પસંદ કરવાનો છે. અને બીજી દવા છે, એનું નામ છે ગ્લાયફોસેટ 41% દવા, એ પણ એકરે લગભગ 1 લિટર જેટલી જ જોશે. એક પંપમાં 100-150 ml નાખવાની, અત્યારે ઘાસ કુમડું છે નાનું છે તો 100 ml થી પણ કામ થઈ જશે, જો ઘાસ મોટું હોય તો 150 ml એક પંપમાં નાખવી પડે.
પરેશ સાહેબ, એક ધારા વાદળછાયા વાતાવરણના લીધે જ્યાં ભારે વરસાદ નથી થયો એવા વિસ્તારોમાં પણ રોગ અને જીવાતની બીક તો વધી જ ગઈ છે, તો કયા કયા રોગ અને જીવાત થવાની સંભાવના છે?
આવા વાતાવરણની અંદર ખાસ કરીને ફૂગજન્ય રોગો વધારે આવે. કપાસની અંદર પાનના ટપકાનો રોગ, કે એની કડીઓ હોય એ પીળી થઈને ખરી જવાની તકલીફ, કોઈ પણ પાક આગળનો વાવેલો, દાખલા તરીકે કપાસ છે તો આગળના વાવેલા કપાસમાં ફૂલ અત્યારે ચાલુ થઈ ગયા તો ફૂલમાં પણ પરાગનયનની પ્રક્રિયા બંધ થઈ જાય આવા વાતાવરણમાં. કીટકોની એક્ટિવિટી અને આપણને ફાયદો મળતો હોય મધમાખી જેવા કીટકનો પરાગનયનમાં, એ પણ બંધ થઈ જાય અને એના હિસાબે પીળી થઈને કડીઓ ખરી જતી હોય. ડાંગર જેવા પાકમાં આપણે કરમોડીનો રોગ અથવા તો એને બ્લાસ્ટ કહીએ એ રોગ વધી શકે, કારણ કે એ જેમ પાણીના વરસાદના ટીપા પડે એ રીતના જ એનાથી ફૂગ એક જગ્યાએથી બીજી જગ્યાએ બીજા સારા છોડવા ફેલાતી. લીંબુ જેવા પાકની અંદર એનો કેન્કરનો રોગ કહે છે, જે પણ વરસાદથી જ ફેલાય. વધારે વરસાદ પડે એટલે રોગવાળા પાન ઉપરથી સારા પાન ઉપર એના ઉપર ઉડીને ટીપું પડે એટલે ત્યાં રોગ લાગુ થાય. તો આવા વરસાદમાં ફૂગને સારામાં સારું વાતાવરણ મળે છે અત્યારે. દાખલા તરીકે હવામાં સારામાં સારો ભેજ હોય ત્યારે 80% ઉપર તાપમાન છે 32-35 ડિગ્રી વચ્ચે હોય અને વાદળીયું વાતાવરણ હોય તો એ ફૂગ માટે સારામાં સારી પરિસ્થિતિ છે. અને જો ખેતરમાં પાણી વધારે ભરેલું હોય એવી પરિસ્થિતિમાં કપાસ જેવા પાકની અંદર મૂળના સડાનો રોગ એટલે એને રૂટરોટ કહી શકાય એ રોગ પણ આવી શકે. હવે તો આના ઉપાય માટે શું કરવું? હવે ખાસ કરીને મગફળીમાં ટીકા કે ડાંગરની અંદર આપણે જે કરમોડીની વાત કરી તો એવા રોગ જે ફૂગજન્ય રોગ છે એના માટે આ અવસ્થાએ ફૂગનાશક દવાનો છંટકાવ કરવાનો છે. એક લીટર પાણીમાં 2 ગ્રામ દવાના હિસાબે, એટલે કે 15 લીટર નો પંપ હોય તો એમાં 30 ગ્રામ ના હિસાબે આપણે દવા નાખવાની છે. એમાં મેન્કોઝેબ અથવા સાફ અથવા કાર્બેન્ડેજિન આવી દવાનો ઉપયોગ કરી શકાય. એ સિવાય કપાસ જેવા પાકમાં જે મૂળનો સડાની વાત કરી આપણે, કે ઉભા છોડ આખે આખા મૂળ સડી જવાથી સુકાઈ જતા હોય, તો એવા ખેતર ની અંદર એક તો પાણીનો નિકાલ કરવાની આપણે વાત કરી, અને બીજું આવા છોડ ક્યાંય પણ તમને ખેતરમાં જોવા મળે તો એને ખેંચીને દૂર કરવો, અને એને આજુબાજુના છોડની નીચે થડની અંદર ફૂગનાશક દવાનો ડ્રેન્ચિંગ કરવું, એટલે કે દવાનું નીચે દ્રાવણ નાખવું. એમાં પણ 1 લીટર પાણીમાં 2 ગ્રામના હિસાબે દવા નાખવાની છે, એટલે કે 15 લીટરના પંપમાં 30 ગ્રામ દવા જોઈએ. અને આવા વાતાવરણમાં ખાસ કરીને બીજું કીટકની વાત કરીએ, જો તો કીટકની અંદર મોલો મસી લીલા તડતડિયા ચૂસિયા વધે, ડાંગરની અંદર બ્રાઉન પ્લાન્ટ હોપર એટલે કે જેને આપણે લાલ તડતડિયા કહીએ,
સાચું,
એની તકલીફ પણ વધે. તો ખાસ કરીને આ બધી પરિસ્થિતિ કીટકો અને રોગ માટે અનુકૂળ પરિસ્થિતિ છે આમ જોવા જઈએ તો. આના માટે જરૂર મુજબ જ્યારે પણ આપણને દેખાય કે રોગ દેખાય તો રોગ માટે, કીટક દેખાય તો એના માટે આપણે તાત્કાલિક પગલા લેવા જોઈએ.
હવે આ જીવાતની ઉપર અંકુશ કેમ કરીને કરવો એ બતાવી દો હેડો.
હવે એમાં પાકવાઇઝ જઈએ આપણે, દાખલા તરીકે કપાસ, તો કપાસમાં અત્યારે મોલો લીલા તડતડિયા મસી અને થ્રીફ્સ પણ છે, અને થોડા દિવસ પછી સફેદ માખીનો ઉપદ્રવ પણ આપણને જોવા મળશે જયારે પાક આપણો લગભગ 75-80 દિવસની અવસ્થાએ પહોંચે ત્યારે. તો આ બધા જ માટે લોકો એસિફેટ, એટલે કે એક પંપની અંદર 30-35 ગ્રામ એસિફેટ નો ડોઝ લગાવ્યો, એ મોનોક્રોટોફોસ 1 એકરે 500 ml ના હિસાબે એનો છંટકાવ કરવાનો છે. એ સિવાય બજારમાં અત્યારે એક નવી દવા જે લાંબી અસર આપે છે, લાન્સર ગોલ્ડ કરીને દવા આવી છે,
લાન્સર ગોલ્ડ
એ પણ 1 એકરે 500 ગ્રામ ના હિસાબે છાંટવાની છે, એટલે કે એક પંપમાં 50 ગ્રામ જોઈએ. અને એ જ વસ્તુ તમારા મગફળીમાં કાળો મોલો આવે છે, પણ મારા ખ્યાલથી અત્યારે મગફળીમાં કાળા મોલાની અવસ્થા જે પીળા ફૂલ આવે ત્યારે આવતી એ અવસ્થા જતી રહી છે, એટલે હવે આપણે એની અંદર લશ્કરી ઈયળનો સમય આવતો જાય છે મગફળી માટે. તો લશ્કરી ઈયળ માટે ખાસ કરીને ક્લોરોપાયરીફોસ જેવી દવા કામ કરતી હોય, અથવા તો ક્વિનાલફોસ દવા કામ કરતી હોય છે. ક્લોરોપાયરીફોસ લો તો 1 એકરમાં 500 ml, એટલે કે એક પંપમાં 50 ml. ક્વિનાલફોસ લો તો 1 એકરની અંદર લગભગ 400 ml, એટલે કે એક પંપમાં 40 ml દરથી છાંટવાની છે. અને નવી દવાઓમાંથી લેવી હોય તો એમાં એક સ્પોલિટ કરીને દવા આવે છે, જેની અંદર ઇમામેક્ટિન ટેકનિકલ હોય છે. એ દવા છે લગભગ 1 મહિના સુધી અસર આપતી હોય છે, એટલે એક છંટકાવ કરવાથી 1 મહિના સુધી લશ્કરી ઈયળની તકલીફમાંથી મુક્તિ મળે છે. હવે ખાસ કરીને ડાંગરની વાત કરીએ તો ડાંગરમાં અત્યારે ગાભમારાની ઈયળની અવસ્થા છે, તો એના માટે ખાસ કરીને 1 એકરે 5 કિલોના દરથી યુમેટ 10% દવા, અથવા તો જેને ફોરેટ કહીએ છીએ, અથવા તો કાર્ટેપ હાઇડ્રોક્લોરેટ દવા 1 એકરે 7 કિલોના દરથી દાણાદાર દવા આવે બંને એ નાખવાની હોય છે, જેથી આપણને ગાભમારાની ઈયળથી રાહત રહે.
પ્રશ્ન સાહેબ, કેટલાક વિસ્તારોમાંથી કપાસમાં રાતડ આવવાની, એટલે કે પાન લાલ થઈ જવાની ફરિયાદો પણ આવવા માંડી છે, તો એનું શું કારણ હશે?
જે પાક લગભગ 60 દિવસ ઉપર નીકળી ગયો હોય, એટલે કે જે લોકોએ 2 મહિનામાં પાણી આપીને પાક વાવ્યો હોય અને કપાસમાં ઝીંડો બેસવાની શરૂઆત થઈ ગઈ હોય, એવા પાકમાં આ તકલીફ કદાચ ચાલુ થઈ હોય. હવે એનું કારણ એ છે કે બીટી કપાસની વેરાયટી મોટાભાગના વિસ્તારોમાં આપણે ગુજરાતમાં વવાય છે, અને એમાં ફૂલ ફાલ બેસવાનું ચાલુ થઈ ગયું, અને નીચે એને ખોરાકની વધારે જરૂર પડે છે. હવે જો પાણી ના હોય તો પણ છોડ ખોરાક નથી લઈ શકવાનો, અને કન્ટિન્યુઅસ પાણી ભરેલું હોય તો પણ છોડને ખોરાક નથી મળવાનો. તો આવી પરિસ્થિતિમાં એને જોઈતો ખોરાક ન મળે, અને ઘણીવાર બીટી કપાસને મેંગેનીઝ, ઝીંક જેવા સૂક્ષ્મ તત્વોની વધારે જરૂર પડતી હોય છે, અને ખેડૂતો સામાન્ય રીતે આનું જ્ઞાન હોતું નથી અને એ આપતા નથી, જેથી પાક લાલ થઈ જતો હોય છે. તો જે ખેડૂતોએ ન આપવું હોય તો એ 1 એકરે 10 કિલો ઝીંક, હાઈ ઝીંક કે ઝીંક સલ્ફેટ અથવા તો સૂક્ષ્મ તત્વો જે આવે છે જમીનમાં નાખવા માટેના, એ 1 એકરે 10 કિલો નાખી દે, અથવા તો એ જ સૂક્ષ્મ તત્વોનો અલગ ગ્રેડ ઉપરથી છાંટવા માટેનો આવે છે, જેની અંદર 6 સૂક્ષ્મ તત્વો હોય છે, ફેરસ છે, ઝીંક છે, મેંગેનીઝ વગેરે, એ ઉપરથી છંટકાવ તરીકે પણ આપી શકાય, તો આ લાલ થતું બંધ થઈ જશે.
ટૂંકમાં આખી વાત સમજાઈ ગઈ કે છોડની હામે જોઈને બેહી નહીં રહેવાનું, એક જ છોડ ખેંચીએ, ખરું કારણ જાણવાનું.
બિલકુલ ખરી વાત છે. હવે મૂંઝાઈને બેસી રહેવાનું કે જાતે અખતરા કરવાનો સમય નથી મિત્રો. કશીએ તકલીફ કે મૂંઝવણ હોય તો દીવા દાંડી કે બીજા પુસ્તકમાંથી એનું કારણ જાણીને યોગ્ય ઉપાય જ કરવો જોઈએ.
ઉમાબુન, હું તો એટલું જ જાણું, સહેજે અમૂંઝણ હોય ને તો પહેલું ને પ્રથમ તો આપણા DSC ના અવાજ ઉટલાનો નંબર, એટલે કે 07-9-30-14-20-00 એ જોડી અને પ્રશ્ન નું ધૈર્ય દેવાનો. કયા નંબર ઉપર? 07-9-30-14-2000 બગડો પાછળ 3 મેડા એ જોડીને પ્રશ્ન નોંધાઈ દેવાનો. 10-12 કલાકમાં એનો ઉકેલ આપણને મળી જ જવાનો છે.
બિલકુલ ખરી વાત છે. અને પછી જ ડોક્ટર પરાશરાજીને કે લાલને ફોન કરવાનો.
સાચી વાત. જો કે હાલ તો ગુરુજી રૂબરૂ આયા જ, તો બધો વતી પૂછી જ લઈએ. સાહેબ, જીવન પાકમાં બીજી કશી તકલીફ ના હોય તો ઉભા પાકમાં બીજી કઈ કઈ કાળજી લેવાની? કહેડો,
એકદમ સરસ વાત કરી. હવે જે લોકો પાક બહુ સારી રીતે સાચવેલો છે અને કુદરતના કહેરથી બચી ગયા છે અને સારી પરિસ્થિતિ છે, તો એમને દરેક પાકની અવસ્થા પ્રમાણે જરૂરી ઓપરેશન અથવા તો જે કાળજીઓ લેવાની છે એ લેવી જોઈએ. ખાસ કરીને અત્યારે વાત કરીએ તો પૂરતી ખાતરનો સમય છે. કપાસમાં પણ પૂરતી ખાતરનો સમય છે,
સાચું,
જે એક મહિના પછીનું સ્ટેજ છે એટલે. અને ફૂલ ફાલ બેસી જાય તો એ 45-50 દિવસ વચ્ચે પણ ખાતર આપી શકાય. એ જ રીતના મકાઈમાં પણ પૂરતી ખાતરનું સ્ટેજ છે. ડાંગરમાં પણ રોપ્યા પછીના 15-20 દિવસે લોકોને ખાતર આપતા હોય છે, તો એ સમય છે. તો ખાતર આપવાની એક વાત છે. અને બીજું, જે દાખલા તરીકે જ્યાં વધારે વરસાદ છે, મગફળી પીળી પડી જવાના ઘણા ફોન પણ આવે છે, અને એક જનરલ પરિસ્થિતિ વધારે વરસાદવાળા વર્ષોમાં આવું થતું હોય છે, તો એમાં ફેરસ તત્વની અથવા તો લોહ તત્વની ખામીના હિસાબે મગફળી પીળી પડતી હોય છે, તો એમાં ફેરસ સલ્ફેટનો સ્પ્રે કરી શકાય, છંટકાવથી પણ આપી શકાય. અને જેના હિસાબે તમને 4-5 દિવસમાં પછી મગફળી ફરી પછી પીળાશ ઉપરથી લીલાશ પડતી દેખાવા મળશે અને ધીમે ધીમે સુધારો થશે. એમાં જે ખોરાક બનાવવાનો તત્વ હોય ને, ક્લોરોફિલ, એ ફરી પાછું વધારે બનવા માંડે એટલે આપણને પાક લીલો દેખાય. તો આ પણ એક આપણે પાછળથી લેવાની એક કાળજી જ છે. અને મકાઈ કે બાજરા જેવા પાકમાં અત્યારે જે આંતર ખેડ કરવાનો સમય મળે જ્યારે, ત્યારે આંતર ખેડ કરીને સાઈડમાં માટી ચડાવવાની પ્રક્રિયા કરવાની હોય છે આપણે, જેથી કરીને એક તો પાક આડો ન પડે અને પાછળથી આવનાર વરસાદ છે જો વધારે પડે તો એના પાણીનો નિકાલ થવા માટેની જગ્યા પણ થઈ જાય. આ એક ફાયદા રૂપે છે.
અને હવે વધારે વરસાદ આવે તો શું કરવું જોઈએ પરાશરા સાહેબ?
હવે વધારે વરસાદ જોઈતો પ્રમાણે આવે અને વધારે ના આવે એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ પહેલા તો. અને છતાંય વધારે વરસાદ આવે તો ફરી આપણે જે વાત કરીએ આગળ એ જ વાત ફરીથી કરીએ છીએ કે પાણીનો નિકાલ બરાબર કરતા રહેવાનું. અને કોઈ જગ્યાએ લાગે કે હવે આ પાક ફેલ જ થઈ ગયો, તો એવી જગ્યાએ ફરી આપણી પાસે હજી દિવેલા વાવવા માટેનો ટાઈમ છે, તો એ પાકના ઉપર જવું જોઈએ. મારા કે
સાહેબ તમે આવો ને એટલે એક જ દિવસમાં 2 મહિનાનું ભાથું મળી જાય છે.
તમારી સલાહ પ્રમાણે ખેતીમાં કામ કરીએ ને તો વર્ષ ફેલ જવાની તો ચિંતા જ ના હોય, ખરું નોમા બોન?
હા, બિલકુલ ખરી વાત છે પશાભાઈ. ડીએસસી અને સજ્જતા સંઘ પણ એમ જ ઈચ્છે છે કે આપણી મહેનત અને ખર્ચ એળે ના જાય.
સાચી વાત છે. તો ભાઈઓ બુડો, આજનો ઇનામી સવાલ છે કે માનો કે હજી સુધી કશું વવાયું જ ના હોય તો કયો પાક લઈ શકાય?
મિત્રો, સવાલ ફરીથી બોલું છું. હજી સુધી કઈ જ વાવી ના શકાયું હોય એવી જગ્યાએ કયો પાક લઈ શકાય છે?
હોબળીન બરાબર, હવે તો 0-27-17-235-995 ના જોડીએ અને અવાજ ઓટલાનો જ નંબર જોડીને જવાબ રેકોર્ડ કરાવી દઈએ ને તો એ પરેશભાઈ સુધી જ પહોંચી જવાનો છે.
પૂરી 30 લાઈનો ખુલ્લી હોય છે, રાહ જોવાની જરૂર જ નહીં.
સાચું
પશાભાઈ, 0-79-30-14-2000 જેવી સગવડ નો તો લાભ લઈએ એટલો ઓછો છે.
સાચી વાત છે, પણ હોય સમય બિલકુલ ઓછો છે એટલે ખેતીની માહિતીની ચોપડીનો ઇનામ કુને કુને મળે છે એ જાહેર કરી દો. હેડો,
બિલકુલ જાહેર કરી દઈએ. તો ભાઈઓ ને બુનો, પહેલા ઇનામી વિજેતાનું નામ બોલે છે પશાભાઈ.
લાવ લાવ લાવ. હા જો ભાઈ, પહેલા ઇનામના વિજેતા છે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગોમ સુલતાનપુરાના તેજાભાઈ કાનજીભાઈ ચૌધરી.
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ગામ ટીકરના દિલુભાઈ માવસંગભાઈ કાચેલા છે બીજા વિજેતા.
અમરેલી જિલ્લા તાલુકાના ગામ મોણપુરના નરેશભાઈ ધીરુભાઈ વસોયા.
અને બનાસકાંઠા જિલ્લાના ગામ ભાડલીના 73 વર્ષના ત્રિભુવન દાદા એટલે કે ત્રિભુવનદાસ જોશી.
વાહ વાહ, તમને ખૂબ ખૂબ અભિનંદન.
અને બીજા મિત્રોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. મિત્રો, અવાજ ઓટલાના ઉપયોગ સાથે વધારે માહિતી હોય તો પત્ર લખીને પણ મોકલી શકો છો.
સરનામું તો હઈએ જોય, સજ્જતાનો સંગ, લાવ ખેતીમાં રંગ, ડીએસસી સરકારી ટ્યુબવેલ પોહે, બોપલ, અમદાવાદ 58.
હા મિત્રો, વાતાવરણ અને પરિસ્થિતિ ગમે તેટલા બદલાય, કટોકટીની પરિસ્થિતિમાં યોગ્ય આયોજન કરે એ જ સાચો ખેડૂત. તમને એમાં મદદરૂપ થવા જ યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગાખાન ફાઉન્ડેશનની સહાય ડીએસસી અને સજ્જતા સંઘ દ્વારા આપણી આ અઠવાડિક બેઠકનું આયોજન કરાય છે.
સાચી વાત, એટલે એનો ઉપયોગ કરતા રહેજો.
બસ એટલી ભલામણ સાથે ગુરુજીનો આભાર માની લઈએ છીએ અને પડીએ છીએ છૂટા. નમસ્તે, આવજો.